તારીખ 9/2/1983, શ્રી પરમા ગમસાર, બોલ નંબર 169 અને 170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 659.
આત્માના મૂળ સ્વરૂપના વિષય છે. મૂળમાં આત્મ સ્વરૂપ કેવું છે? કે અનંત શક્તિ સ્વરૂપ છે. ગુણ અપેક્ષાએ ગુણો છે, છતાં એકરૂપ સ્વભાવ ગુણરૂપ ભેદો એ માત્ર ઓળખવા માટે છે. ઓળખીને એનો મહિમા આવે એટલું એમાં પ્રયોજન છે. ઓળખીને મહિમા આવે એટલું માત્ર ભેદનું પ્રયોજન છે, પણ મહિમા આવે છે ત્યારે ભેદો લક્ષમાં રહેતા નથી. મહિમાના કાળે ભેદપૂર્વક મહિમાનો અનુભવ થતો નથી, મહિમા રહેતો નથી, ઉત્પન્ન થતો નથી. ભેદો વિલીન પામે છે ત્યારે મહિમા યથાર્થપણે હોય છે. એટલે પહેલું પદ જે છે કે આત્મા જ્ઞાન માત્ર છે, એટલે કે હું જ્ઞાન માત્ર છું, એ અભેદતા સૂચક વાત છે. કહેવામાં તો એટલો વિકલ્પનો ભેદ ઉત્પન્ન થાય પછી કહેવાય, પણ એનું નિર્વિકલ્પ વાચ્ય છે એને સમજાવવું છે. એટલે શું કે જેમ અત્યારે હું માણસ વગેરે જે કાંઈ પોતાનું માનવું છે એનો વિકલ્પ નથી, હું ફલાણો નામધારી માણસ છું એવો વિચાર કર્યા વિના જ એનો અનુભવ છે, એમ હું જ્ઞાન માત્ર હું એ જ્ઞાનાનુભવ સહિત, જ્ઞાનના નિર્વિકલ્પ વેદન સહિત પોતાની હયાતીનું સભાનપણું રહેવું, જ્ઞાનમય એવી પોતાની હયાતીનું સભાનપણું રહેવું, એમ થવા અર્થે આ બધા ભેદોથી ઓળખાણ કરાવીને સમજાવવામાં આવ્યું છે. અને એવું ભાન ત્યારે રહે છે કે જ્યારે એનો અત્યંત અપૂર્વ મહિમા હોય ત્યારે થાય, ત્યારે નહીતર એવું ભાન થતું નથી. એ મહિમા અર્થે આટલો વિશેષ વિસ્તાર કર્યો છે કે અનંત શક્તિઓ ભરી છે, એક એક શક્તિમાં અનંત સામર્થ્ય છે, પ્રત્યેક શક્તિ આખા દ્રવ્યમાં વ્યાપક છે, વ્યાપક ભાવે અનંત શક્તિઓથી આખું દ્રવ્ય એક રસ થઈને રહ્યું છે, અને એક એક શક્તિના પરિણામમાં બીજી શક્તિનું નિમિત્તપણું થાય એવું પણ બને છે, એ વગેરે જે વાત લીધી એ ઓળખાણ કરાવવા માટે એટલા ભેદો સમજાયા. ઓળખાય જાય, ઓળખવા માટે ઘણા ભેદોથી સમજાવવું પડે એવું પણ નથી. ઘણા ભેદોથી કહે તો ઓળખાય, અને ઓછા ભેદથી કહે તો ન ઓળખાય એવું ઓળખવાના સંબંધમાં નથી. ઓળખવામાં તો જ્ઞાન અને જ્ઞાનવાન જ્ઞાની એવો આત્મા, બસ એટલો ભેદ પણ પર્યાપ્ત છે. નહીતર 30 ઇંચને આત્માની ઓળખાણ પૂર્વક સમ્યક દર્શન થવાની બાધા આવશે. કેમકે એને કોણ સમજાવવા જાય છે કે આવો 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 આત્મા આટલો બધો લાંબો વિસ્તાર વાળો છે, એવું કોણ સમજાવવા જાય છે? કે એને તો કોઈ સમજાવવા જાય કે એ સમજી શકે એ પરિસ્થિતિ છે નહીં. છતાં અંદરમાં વ્યક્ત જે જ્ઞાન સ્વભાવ, જ્ઞાનના ઉપયોગમાં વ્યક્ત જે જ્ઞાન સ્વભાવ, માત્ર એટલા ભેદથી અનંત ગુણમય, અનંત સામર્થ્યમય, અખંડાત્મા, ભેદાત્મા, નિર્વિકલ્પાત્મા સમજાઈ જાય છે. જ્ઞાનનું પણ નિર્વિકલ્પ સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ પણ નિર્વિકલ્પ સ્વરૂપ છે. જે જ્ઞાકારોના ભેદો છે તે જ્ઞાન સ્વવિકલ્પ છે, પણ તેને તો અહીંયા લક્ષણ કહેવું નથી. અહીંયા તો જે જ્ઞ 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 પણ જે વેદ ધારું નિર્વિકલ્પ જ્ઞ વેદન છે, સામાન્ય જ્ઞાન સ્વરૂપ છે, એને સ્વભાવંશ કહીને એને લક્ષણ તરીકે સ્વભાવને ઓળખાવવા માગે છે. એ પ્રત્યેક શક્તિમાં અનંત પર્યાય છે. પ્રત્યેક શક્તિ પરિણમે છે, જ્ઞાન જ્ઞાનોપયોગ રૂપ થાય છે, શ્રદ્ધાન શ્રદ્ધાન શ્રદ્ધાગુણ શ્રદ્ધારૂપે પ્રતીતિ રૂપે પરિણમે છે, એ જ રીતે સુખ ગુણ સુખ રૂપે પરિણમે છે. એમ બધા જ ગુણોની અનાદિ અનંત જો પર્યાયો લઈએ તો એ ક્રમવર્તી પર્યાયો અનંતી છે. એક સમયની એક પર્યાય ગણીએ તો અનંત સમયની અનંત પર્યાય છે. એક એક શક્તિમાં એવી અનંત પર્યાય છે, અથવા એક એક શક્તિમાં એવી અનંત પર્યાય થવાની શક્તિ રહેલી છે. શક્તિમાં પર્યાય પર્યાય પણ એ નથી, પણ પર્યાય શક્તિ પણ એ છે, એટલે પર્યાય થવાની શક્તિ છે એમ કહેવામાં આવે છે. એવી એક એક શક્તિમાં અનંતી પર્યાય છે. તે પર્યાય ક્રમે ક્રમે થતી હોવાથી તે ક્રમવર્તી છે. ક્યાંથી આપણે ત્યાં સુધી સાયલન્સ તે પર્યાય ક્રમે ક્રમે થતી હોવાથી, અથવા પર્યાયો વારાફરતી ક્રમશઃ ઉત્પન્ન થતી હોવાથી, ક્રમે વર્તનારી પર્યાયને ક્રમવર્તી પર્યાયો કહેવામાં આવે છે. કદી બે સમયની પર્યાય એક સાથે થાય નહીં, પછી એથી વધારે થવાનો તો પ્રશ્ન નથી. એક સમયની એક પર્યાય હોય, બીજા સમયે પૂર્વ પર્યાયનો અભાવ હોય, ત્યારે જ નવી પર્યાયનો ઉત્પાદ થાય. અથવા કોઈ એક પર્યાય એક સમયે ઉત્પાદરૂપ છે, ત્યારે તેની પહેલાની અને તેની પછીની બંને પર્યાયો અભાવરૂપ છે, સદભાવરૂપ હોતી નથી. એમ ક્રમે ક્રમે પર્યાયો થાય છે. તથા અનંતી શક્તિઓ એક સાથે રહેતી હોવાથી તે અક્રમવર્તી છે, અને આખા દ્રવ્યમાં આત્મદ્રવ્યમાં અનંત શક્તિઓ એક સાથે રહેવું એટલે વર્તવું, અને વર્તવું એટલે રહેવું. અનંત શક્તિઓની હયાતી એક સાથે હોવાથી તે બધી શક્તિઓને સહવર્તી શક્તિઓ કહેવામાં આવે છે. અનંતી શક્તિઓ એક સાથે રહેતી હોવાથી તે અક્રમવર્તી છે. વ્યાપક ભાવે છે તો કહ્યું કે અનંતી શક્તિઓ એક દ્રવ્યમાં વ્યાપક ભાવે છે. એક પ્રદેશ આયનો છે, ત્યાં એક પ્રદેશે અનંતી શક્તિ છે. અનંત શક્તિઓ, એક શક્તિ ઓછી નથી એમાં, અનંતે અનંત શક્તિઓ દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે. અથવા એક દ્રવ્ય સ્વરૂપે અનંત શક્તિઓ છે, અનંત શક્તિઓ એક દ્રવ્યાર્થી જ નહીં થઈ લઈએ તો એક દ્રવ્ય સ્વરૂપે છે. કોણ? અનંતી શક્તિઓ જ એક દ્રવ્ય સ્વરૂપે છે. પર્યાયાર્થિક નહીં થઈ લઈએ તો પોતપોતાના સ્વરૂપે છે, કોઈ એકના સ્વરૂપે બીજી શક્તિ નથી. કે દ્રવ્યાર્થિક નહીં થઈ જઈએ તો અનંત શક્તિઓ એક દ્રવ્ય સ્વરૂપે છે. દ્રવગુણ પર્યાય નો વિષય સૂક્ષ્મ છે, વસ્તુનું એ બંધારણ છે, વસ્તુનું એ બંધારણ છે, અને એ વિષય પણ જરા સૂક્ષ્મ છે. કેમ કે પર્યાય કહેતા જાણે એક જુદી વસ્તુ લક્ષમાં આવે છે, ગુણ કહેતા જાણે એક જુદી વસ્તુ લક્ષમાં આવે છે, એમ નથી. દ્રવ કહેતા એના દ્રવગુણ પર્યાય રૂપ ત્રણ અવયવ છે, એને જે સ્વરૂપે જેવા છે તેવા એના જ્ઞાનમાં ભાસવા જોઈએ. એ ન ભાસે તો એને એની કલ્પના થાય, આમ છે, આમ શાસ્ત્રકાર છે, આમ કહે છે, આમ કહે છે, એમ કાંઈ ને કાંઈ જીવ કલ્પના કરે છે. એ કલ્પના કરે છે એ જ વસ્તુના સ્વરૂપ સંબંધીનો વિપર્યાસ છે, વિપરીત જ્ઞાન છે. અને ગ્રહિત મિથ્યાનો સૂક્ષ્મ ભેદ અહીંથી શરૂ થાય છે, સમજવાના કાળથી જ. જો વસ્તુનું સ્વરૂપ અભેદ છે, એક વસ્તુ પણ વસ્તુની અભેદ સત્તા છે, એ અભેદ સત્તા ઉત્પાદ વે ધ્રુવ્યાત્મક છે, ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત્ય છે ને, તો એના ત્રણ ભેદ થયા. હવે ભેદ અભેદમાં ભેદ કયા, તો અભેદમાં ભેદનું સ્થાન, ભેદની મર્યાદા કેટલી અને અભેદની મર્યાદા કેટલી, એમ જો એને જેમ છે તેમ જ્ઞાનમાં ન આવે તો ત્યાંથી સમજણના કાળમાંથી વિપરીતતા શરૂ થાય છે. પછી આગળ એ ગમે એકનો એનો વિસ્તાર કરે પણ પાયો જ વિપરીતતા ન હોય, એનું ચણતર બધું વિપરીત થાય. એટલા માટે આ વિષયમાં અનુભવીને સ્થાન દેવામાં આવ્યું છે કે જેણે યથાર્થ સમજ્યા અને યથાર્થ અનુભવ્યું, દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તે સમ્યક્ત્વ છે. દીપચંદજી એમ લખે છે અનુભવ પ્રકાશમાં, દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ તે સમ્યક્ત્વ છે. એ છે એ વ્યક્ત કહેનારા છે, અનુભવીને કહેનારા છે, એમાં સાંભળનારને સમજનારને ક્યાંય પણ ફેર પડતો હોય તો એના ખ્યાલમાં આવે છે, અને એને બરાબર ઠીક કરવા માટે સૂચના આપી શકે છે કે આમ નહીં પણ આમ કેમ છે, આમ નહીં પણ આમ કેમ છે. અનંત કાળથી પત્તો નથી લાગ્યો એ વાત તો નક્કી છે કે નહીં. આ જીવનું અસ્તિત્વ ક્યારથી, અનંત 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 કાળથી અસ્તિત્વ છે, છતાં એનો પોતાના જ સ્વરૂપનો એને પત્તો નથી લાગ્યો, એનું પણ કોઈ કારણ છે. અનંત કાળથી આ થડ્યો વિના ભાન ભગવાન, ભગવાનના ભાન સેવા નહીં સદગુરુ સંતને હું તો અભિમાન. થોડોક સૂક્ષ્મ થાય તો એને એમ થાય કે મને હું સમજું છું, હું સમજું છું, પણ સમજો તો તને કોઈ અપૂર્વ નિરાવરણતા આવવી જોઈએ, આ એનું લક્ષણ છે. જો સમજણ છે તો કોઈ અપૂર્વ નિરાવરણતા આવવી જોઈએ, તો એને એ સમજવું એ બરાબર છે, નહીતર સમજો છે એ સમજણની ભૂમિકામાં સ્વચ્છંદનું થવું સહજ છે. આ એક ભયસ્થાન છે સમજણના તબક્કે, આ એક ભયસ્થાન છે કે હું સમજું છું એમ થઈ જવું સહજ છે. કે છે કે પર્યાયો ક્રમવર્તી છે, ગુણો એટલે અનંત ગુણો, અનંત શક્તિઓ એક સાથે સહ અસ્તિત્વ ધરાવતી હોવાથી તેને અક્રમ વર્તી કહેવામાં આવે છે. ક્રમે અક્રમે વર્તે છે એટલે એક સાથે વર્તે છે. તે અક્રમ વર્તી અને ક્રમ વર્તી ગુણ પર્યાયનો પિંડ એ આત્મદ્રવ્ય છે. આખો જે પદાર્થ આત્મદ્રવ્ય એટલે અહીંયા સ્વભાવ નહીં પણ આખો જે પદાર્થ પ્રમાણનો વિષય તે ક્રમવર્તી પર્યાયો અને અક્રમવર્તી ગુણો એ બધાનો અભેદ પિંડ એનો સમૂહ એટલે એસેમ્બલ નથી. ગુણ પર્યાયને એસેમ્બલ કર્યા છે એના સ્થાનમાં ગોઠવી દીધા છે ફિટ કર્યા છે માટે દ્રવ્ય છે એમ નથી. ગુણ પર્યાયનો અભેદ પિંડ તે દ્રવ્ય છે એમ તે આત્મદ્રવ્ય છે. અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયનો પિંડ તે આત્મદ્રવ્ય છે. હવે દ્રવ શુદ્ધ છે એટલે અહીંયા સ્વભાવ શુદ્ધ છે. દ્રવ શુદ્ધ છે એટલે દ્રવની જે શક્તિઓ છે તે શુદ્ધ છે. એનો એક એક ગુણ પણ શુદ્ધ છે. એ સ્વભાવ અભેદ સ્વભાવ જેમાં અનંત ગુણોનું એક રૂપ છે તે શુદ્ધ છે. પ્રત્યેક ગુણ પણ શુદ્ધ છે. તેથી તેની દ્રષ્ટિ કરતા એવા શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરતા પરિણમન પણ શુદ્ધ જ હોય. એવા સ્વરૂપની દ્રષ્ટિ કરતા શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરતા પરિણમન પણ શુદ્ધ જ હોય. પછી પરિણમનનો તો એવો સ્વભાવ છે કે જેને અવલંબે એ રૂપ એ થાય સદાકાર થાય એવો એનો સ્વભાવ છે. અશુદ્ધને અવલંબે તો અશુદ્ધ બસ. દ્રવ શુદ્ધ છે ગુણ પણ શુદ્ધ છે તેથી તેની દ્રષ્ટિ કરતા પરિણમન પણ શુદ્ધ જ હોય. તેની દ્રષ્ટિ કરતા એટલે શું છે કે તેની જે ઉપાદેયતા છે આવા શુદ્ધ સ્વરૂપની જે ઉપાદેયતા છે. ઉપાદેયતા એટલે આવો હું એવું જે સ્વાવલંબન ભાવ છે નિજાવલંબન ભાવ છે અંતર અવલંબન ભાવ છે એને એની ઉપાદેયતા કહેવામાં આવે છે. એ ઉપાદેયતા તે દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ કરતા પરિણમન પણ શુદ્ધ જ હોય. આ અશુદ્ધતા તળવાનો અને શુદ્ધતા થવાનો આ ઉપાય છે. અશુદ્ધતા તળવાનો અને શુદ્ધતા થવાનો આ ઉપાય છે. એમાંથી પરમાર્થ કાઢ્યો છે. 47 શક્તિઓનું વર્ણન કરીને આ પરમાર્થ કાઢ્યો છે કે અંતરંગમાં દ્રવ્ય ગુણથી વસ્તુ શુદ્ધ છે. મૂળ આત્મ સ્વરૂપ છે આ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરતા એટલે હું પણ તેને અવલંબતા એ રીતે એનું ઉપાદેયપણું થતા એ ઉપાદેયપણું પર્યાયમાં થતું હોવાથી પર્યાય પણ પરિણમન પણ શુદ્ધ થાય છે અને અશુદ્ધતા ઉત્પન્ન થતી. વિભાવ અને વિકાર તો પરપદાર્થની ઉપાદેયતાને લઈને ઉત્પન્ન થતો ભાવ છે. પરપદાર્થની ઉપાદેયતા આવે છે ત્યાં વિભાવ થાય છે. સ્વદ્રવ્યની ઉપાદેયતામાં પરદ્રવ્યની ઉપાદેયતાનો અભાવ થાય છે તેથી અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી. દોષ ઉત્પન્ન થતો નથી એને દોષ ટળ્યો એમ વ્યવહાર કહેવામાં આવે છે. એનો સરવાળો માર્યો છે. દ્રવ ગુણ પર્યાયમાં પર્યાય ક્રમવર્તી ગુણ અક્રમવર્તી દ્રવ શુદ્ધ ગુણ શુદ્ધ એની ઉપાદેયતા કરતા દ્રષ્ટિ કરતા એટલે એની ઉપાદેયતા થતા પરિણમન પણ શુદ્ધ. કારણ કે ઉપાદેયતા પરિણમનમાં થાય છે અને તેમાં એકાકારપણું થાય છે, સ્વદૃઢનું એકાકારપણું, એકાગ્રપણું અથવા ધ્યાન કહો, એકાગ્રતા તે ધ્યાન છે, તે શુદ્ધ પરિણતિ રૂપ છે, શુદ્ધ પરિણમન રૂપ છે. ઓળખ્યા વિના આકર્ષણ ન થાય, ઓળખ્યા વિના મહાનતા ન જણાય, એની મહાનતા જણાયા વિના આકર્ષણ ન થાય, અને આકર્ષણ વિના એકાગ્રતા ન થાય. બસ સીધી વાત એ છે કે આકર્ષણ વિના એકાગ્રતા ન થઈ શકે. ૧૬૯ બોલ છે, એ પણ 47 શક્તિમાં ના પ્રવચનમાં આવેલી વાત છે, એ જ વિષય ચાલુ છે. જ્ઞાન માત્ર વસ્તુ છું, એ અભેદ. જ્ઞાન માત્ર વસ્તુ છું, હું પણ અત્યાર રાખો. ઓલામાં આત્મા જ્ઞાન માત્ર છે, એમાં તો હજી કોઈ આત્મા જ્ઞાન માત્ર છે એમ નહી, પણ જ્ઞાન માત્ર છું હું છું એટલે એમ લેવું છે, એટલે જ્ઞાન માત્ર છું એમ સાવધાનપણે અંતર સાવધાનીથી સ્વ વસ્તુને, સ્વદ્રવ્યને, સ્વસંપત્તિને સંભાળતા, એ સંભાવ છે, સાવધાની છે, દ્રષ્ટિપૂર્વક છે, ઉપાદેતા પૂર્વક છે, એવી દ્રષ્ટિ થતા પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું. આ 47 શક્તિમાં પહેલી જીવત્વ શક્તિ છે. જ્ઞાન દર્શન રૂપ ચૈતન્ય જેના પ્રાણ છે, તેના દ્વારા જે જીવે છે તે જીવ છે, આવી પરિભાષા છે. જીવત્વ શક્તિની આ પરિભાષા છે કે જ્ઞાન દર્શન રૂપ જે ચૈતન્ય પ્રાણ છે, તે પ્રાણ દ્વારા જે જીવે છે તેને જીવત્વ શક્તિ કહેવામાં આવે છે. આમ બીજું છે, પ્રાણથી જીવે છે ને, વ્યવહાર પ્રાણ, દશ પ્રાણ કહેવામાં આવે છે. આ શ્વાસોશ્વાસ ને આયુષ ને બધા પૂદગળ પ્રાણ છે. આયુષ પણ પૂદગળ પ્રાણ છે, એમાં જીવ નથી, જીવનો એમાં અભાવ છે. પણ લૌકિક જીવતર તેના દ્વારા ગણાતું હોવાથી, કહેવાતું હોવાથી તેને પ્રાણ એવું નામ આપવામાં આવ્યું છે. પણ જે જીવથી છૂટા પડે તે જીવના પ્રાણ કેમ હોઈ શકે? જીવના સ્વરૂપથી છૂટા રહે, છૂટા પડે, અભાવ થાય તે જીવના પ્રાણ નહીં. જીવના પ્રાણ તો જીવની સાથે અનાદિ અનંત રહે છે, શાશ્વત અનાદિ અનંત છે. તો એના પ્રાણ પણ, એનું જીવન જેનાથી થાય એવા પ્રાણ પણ અનાદિ અનંત રહે છે. જેને આવા જીવ સ્વરૂપની ઓળખાણ થાય, અનુભવ થાય, એને મરણ ભયનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે એમ સમજે છે કે મારું મરણ થતું નથી, થયું નથી, થવાનો કોઈ સવાલ રહેતો નથી. મારી જીવત્વ શક્તિને લઈને મારું જીવનું, જ્ઞાન દર્શન ચૈતન્ય પ્રાણ સહિત જીવનું સદાય રહેવાનું છે. મરણ ભય સૌથી આ લોકની અંદર પ્રાણીઓને વધુમાં વધુ કોઈ ભય હોય તો તે મરણનો ભય છે. એમાં એવું નથી કે અહીંયા જન્મ એને મરણ ભય થાય ને બીજા દેશમાં જન્મ એને મરણ ભય નથી લાગતો, એવું કોઈને શીખડાવવું પડતું નથી. બધે આખા લોકમાં બધા પ્રાણીઓને મરણ ભય છે, એ સૌથી વધુમાં વધુ છે. અને એ મરણ, મરણની કલ્પના છે, કલ્પના, પણ વાસ્તવિક એને લાગે છે ત્યારે એના દુઃખનો પાર રહેતો નથી. આમ છે, વૈશુદ્ધ થઈ જાય છે. બહુ ભાગ જીવો તો વૈશુદ્ધ થઈ જાય છે. વધુ વધુ એમાં એને પોતાનો નાસ્તિ લાગે છે ને, હું મારો અભાવ થઈ જશે એમ લાગે છે. એને માર મારે છે, એનાથી ભય એને એના મરણ નો છે. પર્યાય સાથે અભેદ બુદ્ધિ તો છે, પર્યાય સાથે એને અભેદ બુદ્ધિ તો છે. એમાં શું છે કે ક્યારેક એ માર ખાય છે ને ક્યારેક એ મારે છે. ત્યાં ક્રોધાદી કસાય તો ઘણા છે ને, સામે સામે પણ લડાઈ ચાલે છે. જેમ લડાઈમાં ઘડીક આ જીતે ને ઘડીક આ જીતે, કોઈ વાર આ જીતે ને કોઈ વાર આ જીતે એમ થયા કરે છે ને, એવું ત્યાં પણ એમને એમ ચાલ્યા જ કરતો હોય છે. એટલે પોતે જે પણ છે, જે પણ પોતાને અનુભવે છે, એની સાથે તો એની અભિરતાની પકડ ઘણી હોય છે, ઘણી પકડ હોય છે. પણ એ અહીંયા સમજાયું નથી. એ તત્વ દ્રષ્ટિનો વિષય છે. જે પર્યાય જે ઉત્પન્ન થાય છે તે પણ તે પોતાને માને છે, સ્વીકારે છે, અને તેનો નાશ તે કદી ઈચ્છતો નથી. આ એની પરિસ્થિતિ છે. એનો નાશ એ કદી ઈચ્છતો નથી. દુઃખથી છૂટવા માંગે છે. નારકી જીવ દુઃખથી છૂટવા માંગે છે. સુખ એનો સ્વભાવ છે એટલે દુઃખથી છૂટવા માંગે છે. એમ મૂળમાં જે એને છૂટવું છે એ દુઃખથી છૂટવું છે. ક્યાંય જો એને સુખ મળતું હોય તો ત્યાંથી એને છૂટવું નથી. ત્યાં એને સુખ મળતું હોય તો ત્યાંથી છૂટવું નથી. આ પરિસ્થિતિ છે. સુખ જોઈએ છે જેટલી વાત છે. એટલા માટે તો એવી તર્ક કરવામાં આવે છે કે વિષ્ઠાના કીડાને એમ કહેવામાં આવે કે ચાલ તને ફૂલની સુગંધ ઉપર લઈ જાઉં તો એના પાસે મને નહીં ફાવે. મને અહીંયા ફાવે છે ને મને ત્યાં નહીં ફાવે. આ સ્થિતિ છે. પર્યાય બુદ્ધિમાં એની આ સ્થિતિ છે. જ્ઞાન માત્ર વસ્તુ છું એવી દ્રષ્ટિ થતા પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું. તેની સાથે જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વ પછી બીજી શક્તિ ઉભી લીધી છે, પ્રભુત્વ વિભુત્વ એ બધી એ વગેરે અનંતી શક્તિની પર્યાય ઉછળે છે, પ્રગટ થાય છે. ઉછળે છે એટલે પ્રગટ થાય છે. શું કહેવું? અકાર્ય કારણત્વ એટલે આત્મા કોઈનું કારણ નથી ને કોઈનું કાર્ય નથી. તેને અકારણ કાર્યત્વ શક્તિ કહેવામાં આવે છે. એ આત્માનું સ્વરૂપ છે, શક્તિ છે. એટલે એનું જેમ આત્મા જ્ઞાન સ્વરૂપે છે તેમ જ આત્મા અકારણ કાર્યત્વ સ્વરૂપે છે. એટલે આત્મા કોઈના કારણને લઈને કાર્યપણે નીપજેલો પદાર્થ નથી, અને પોતે કારણ થઈને બીજા કોઈને નીપજાવે ઉપજાવે એવો એ પદાર્થ નથી. બીજા પદાર્થ સંબંધીના કાર્ય કારણનો પોતામાં અભાવ રહેલો છે એને અકારણ કાર્યત્વ કહેવામાં આવે છે. પર્યાય પોતે સ્વયં થઈ રહી છે, પણ અહીંયા તો પદાર્થ આત્મા લેવો છે ને, આખો પદાર્થ લેવો છે. આત્મા જે છે એનું જે સ્વરૂપ છે એ અકારણ કાર્ય પણ છે. કોઈનું કારણ નથી ને કોઈનું એ કાર્ય નથી. પરિભાષા છે ને, વ્યાખ્યા શું બાંધી છે? સોળની શક્તિ છે. ચૌદમી શક્તિ છે, જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ, આટલી વ્યાખ્યા છે. અન્ય ક્રિયમાણાન અન્ય કારકૈઃ એક દ્રવ્યાત્મિકા અકાર્ય કારણત્વ શક્તિ, આટલી વ્યાખ્યા છે. બીજાનું કાર્ય નથી ને બીજાનું કારણ નથી એવું નહીં છે. દ્રવ્યના અંદરના ભેદોના કારણ કાર્યને અહીંયા વિષય નથી. આમ તો શું લેવું છે કે અભેદપણે સ્વસ્વરૂપને અવલંબતા પર્યાયમાં અનંત શક્તિઓનું શુદ્ધ પરિણમન ઉત્પન્ન થાય છે. જીવત્વ શક્તિનું પરિણમન થયું એટલે જીવનું શુદ્ધ જીવન શરૂ થયું, જે આ રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના વિભાવ પરિણામ છે તે જીવનું શુદ્ધ જીવન નથી. અનેક પ્રકારના સ્વકષાય પરિણામ, પુણ્યના પાપના જેટલા કોઈ પરિણામ, તીવ્ર મંદ કષાયના પરિણામ છે, એવા વિભાવ ભાવો તે જીવનું શુદ્ધ જીવન નથી, તે જીવનું અશુદ્ધ પરિણમન અથવા અશુદ્ધ જીવન છે. અહીંયા સ્વરૂપના અવલંબનમાં અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપના અવલંબને જીવ પરિણમે છે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે મોક્ષ માર્ગનો પર્યાય શરૂ થાય છે તે શુદ્ધ પરિણમન છે, તે જીવનું શુદ્ધ જીવન છે. જેટલો મોક્ષ માર્ગ છે તેટલું શુદ્ધ જીવન છે. પરિપૂર્ણ થતા પરમાત્માને પૂરેપૂરું શુદ્ધ પરિણમન ને પૂરું શુદ્ધ જીવન છે. સાધક જીવને અધૂરું શુદ્ધ જીવન છે, અલ્પ શુદ્ધ જીવન છે. પણ જેટલો મોક્ષ માર્ગ છે એટલું જીવન અથવા પરિણમન શુદ્ધ જીવન કહો કે પરિણમન કહો. માણસ કહે છે ને કે આપણે ધર્મ કરવો છે. શું કરવું છે? ધર્મ કરવો છે એમ કે છે. તો ધર્મ શું છે? કે ધર્મ છે જીવનું શુદ્ધ પરિણમન છે. ધર્મ છે તે જીવનું શુદ્ધ પરિણમન છે, નિર્દોષ પરિણમન છે. દોષ વિનાનું જે શુદ્ધ પરિણમન તેને ધર્મ કહે છે. એ પરિણમન કહો કે જીવન કહો, બે એક વાત છે. જીવન કહો કે પરિણમન કહો, તો એ કોઈ મર્યાદિત સમયનો વિષય નથી કે એક કલાક સ્વાધ્યાય કર્યો એટલે ચાલો ધર્મ થયો, એમ ન હોઈ શકે. એક દિવસ આટલી ક્રિયા કરી કે આટલું કાર્ય કર્યું માટે ધર્મ થયો, એમ ધર્મ તો જીવન છે, પરિણમન છે. પરિણમન છે તે જીવન છે ને તે સદાય રહે છે. જીવન છે તે ભલે પરિણમન સ્વરૂપ છે પણ સદાય રહે છે. તો જેને ધર્મ કરવો છે તેને પરિણમન બદલવું છે, તેને જીવન બદલવું છે, એમ આવ્યું આપોઆપ. તો તે સતત પરિણામનો વિષય થયો, મર્યાદિત કાળનો વિષય ન રહ્યો, પણ એ સતત પરિણામનો વિષય થયો. કે સતત તેવું પરિણમન, શુદ્ધ પરિણમન, નિર્દોષ પરિણમન ચાલે તેને જીવનું જીવન, જીવનું શુદ્ધ પરિણમન અથવા જીવનો ધર્મ પરિચય એમ કહેવામાં આવે. અહીંયા એક શક્તિથી વાત શરૂ કરે છે પણ સાથે સાથે જ કહી દે છે કે જીવત્વ શક્તિનું પરિણમન થયું એટલે જીવન શરૂ થયું, તેની સાથે જ્ઞાન દર્શન આનંદ અકારણ કાર્યત્વ વગેરે જે અનંત શક્તિઓ છે એ અનંત ગુણો અનંત શક્તિની પર્યાય ઉછળે છે એટલે કે શુદ્ધ પર્યાયો સર્વગુણોની પ્રગટ થાય છે. આ એક જીવના પદાર્થ વિજ્ઞાનનો વિષય છે કે જ્યારે જીવ પોતાના અંતરાવલંબનમાં આવે છે, સ્વાવલંબનમાં આવે છે, ત્યારે માત્ર શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ ગુણ શુદ્ધ થાય છે એમ નથી, પણ અનંતા ગુણોનું પરિણમન શુદ્ધ થાય છે. અનુભવ છે એ આસ્વાદરૂપ છે, આત્મ અનુભવ સ્વાનુભવ છે તે આસ્વાદરૂપ ભાવ છે. શેનો આસ્વાદ છે? કે અનંત ગુણોના રસનો આસ્વાદ છે. આસ્વાદ તો રસનો થાય ને, તો અનંત ગુણોના રસનો આસ્વાદ છે તેને અનુભવ કહીએ. આવે છે ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, તાતે અનુભવ સારીખો ઓર દૂસરો નાહી. એવું જે શુદ્ધ પરિણમન છે એ પ્રથમ જ મોક્ષ માર્ગ શરૂ થતા આત્માની અનંતી શક્તિની પર્યાય ઉછળે છે, પ્રગટ થાય છે. એટલે શુદ્ધ ચેતના પ્રગટ થાય છે, એટલે જાણે કોઈ નવી ચેતના પ્રગટ થાય છે. શુદ્ધ ચેતના પ્રગટ થાય છે એટલે પરિણમનમાં નવી ચેતના પ્રગટ થાય છે. તેનો ઉછાળો એ શુદ્ધ ચેતનાનો જે ઉછાળો છે એ બીજી જાતનો છે એમ કે છે. અંદરનો શુદ્ધ ચેતનાનો અંતર્મુખનો ઉછાળો બીજી જાતનો છે. અનુભવ પછી બેંચવી એમ કહેતા કે અંદરમાં શ્રુતના દરિયા ઉછળે છે. શું કે? શ્રુતના દરિયા ઉછળે છે, આનંદના સાગર અંદર હિલોળા લે છે. જે શક્તિવંત પરિણમન છે એનું જે બળ છે એને દર્શાવવા માટે એની ચેતનાની વિશિષ્ટતા અને વિલક્ષણતા દર્શાવવા માટે આ બધા એના શબ્દ પ્રયોગ છે. આખરમાં શબ્દો છે તે શબ્દો છે ને ભાવ છે તે ભાવ છે એમ છે. શબ્દ છે તે અર્થને સૂચવે છે અને અર્થ છે તે જ્ઞાન રસને ઉત્પન્ન થવામાં નિમિત્ત છે. જો અર્થ બરાબર સમજાય તો તે જ્ઞાન રસને ઉત્પન્ન થવામાં નિમિત્ત છે. તેથી શબ્દ અર્થ અને જ્ઞાન એ ત્રણને એક સાથે મીંડવામાં આવે છે. શબ્દ અર્થ અને જ્ઞાન, શબ્દો ઉપરથી અર્થ થાય છે, અર્થને ને જ્ઞાનને વાચ્ય વાચક સંબંધ છે. અભિધેય વિધાન એક અભિધાન છે, વિધાન છે, કથન છે તે વિધાન છે. તેના દ્વારા જે કઈ કહેવા ધારે છે એવો જ્ઞાનમાં ભાવ ઉપસે છે, તેથી એને નિમિત્ત નિમિત્તિક સંબંધ જોડવામાં આવ્યો છે. પણ એક જડ છે ને એક ચૈતન્ય છે, એટલે કોઈનું કાર્ય કરે એ પ્રશ્ન રહેતો નથી. પોતપોતાના સ્થાનમાં પોતે છે, મેળ જોઈને એનો ઉપચાર કરવામાં આવે છે. એટલી વાત છે. હા, અર્થમાંથી જ્ઞાન રસની ઉત્પત્તિ થવી જોઈએ, તો અર્થ સાચો છે, નહીતર અર્થ સાચો નથી. ખાલી છે એ અર્થ છે, એ ખાલી અર્થ છે, ખાલી અર્થ છે, એમાં કઈ રસ નથી. જ્ઞાન રસ ઉત્પન્ન થાય ત્યારે એનું કઈક સાર્થકપણું ગણવામાં, પ્રયોજનનું સાર્થકપણું એમાં ગણવામાં આવે છે. એ સમજાણું એનું એ ચિહ્ન છે. શું સમજાણું એનું એ કેમ છે, નહીતર એને અર્થથી સંતોષ થઈ જાય. બરાબર, આ શબ્દનો આ અર્થ, આ શબ્દનો આ અર્થ પતી ગયો વાત. પણ અંદરથી એમાં જ્ઞાનરસની ઉત્પત્તિ થવી જોઈએ તો એને એ અર્થ યથાર્થપણે સમજાણો છે. નહીતર અર્થ સમજાવવામાં બે પ્રકાર છે, એક યથાર્થપણે અર્થ સમજાય અને એક અયથાર્થપણે અર્થ સમજાય. જે ભણી ભણીને શાસ્ત્રો પુસ્તકો વાંચીને વિદ્વાન થઈ જાય છે, એ વિદવત્તા જુદી ચીજ છે ને જ્ઞાન જુદી ચીજ છે એમ કહેવું છે. જ્ઞાન હોય અને વિદવત્તા હોય પણ ખરી અને ન પણ હોય, પણ વિદવત્તા હોય ત્યાં જ્ઞાન હોય જ, એવો કોઈ નિયમ નથી. જ્ઞાનને અને વિદવત્તાને સર્વકાળે સમવ્યાપ્તિ છે એવું નથી, એની વિષમ વ્યાપ્તિ છે. હોય પણ ખરું ને ન પણ હોય. અહિયાં તો એક શૈલી લીધી છે, જરા વિષય ગંભીર છે થોડો, કે એમ કહ્યું કે જ્ઞાન માત્ર વસ્તુ છું એમ દ્રષ્ટિ થતા હવે એનું એક ચોખ્ખું ચિત્ર લેવું જોઈએ કે જીવ પોતાના જ્ઞાનમય સ્વરૂપને આમ છું એમ જ્યાં અંતરમાં એનો આધાર લે છે પરિણામ, કે હું આમ છું આવો જ્ઞાનમય છું, ત્યાં પરિણમનમાં એક નવી ચેતના ઉત્પન્ન થાય છે. જીવત્વ શક્તિ તો જ્ઞાન દર્શન એના પ્રાણ છે, જીવન તો નવું શરૂ થાય છે શુદ્ધ જીવન, પણ એની અંદર અનંત શક્તિઓનો ઉછાળો છે. અનંત શક્તિ ઉછળીને આવે છે, ઉછળીને આવે છે એટલે પરિણમીને આવે છે. પણ પોતાના સામર્થ્યને પ્રગટ કરતી તે પર્યાયો હોવાથી એના સામર્થ્યના દ્રષ્ટિકોણથી ઉછળે છે એમ કહેવામાં આવે છે. વાત એક શક્તિથી કરે છે કે જીવત્વ શક્તિનું જ્યાં પરિણમન થયું એમ, ત્યાં એકનું જીવત્વ પણ થયું કે નહીં, અનંત અનંત શક્તિઓ એની અંદર આવી ગઈ. પૂર આવ્યું પૂર એમ કે છે, એક શક્તિનો પરિણમી પણ અનંત શક્તિનું પૂર આવ્યું છે. પૂર નદીમાં જોયું, નદીનું પૂર જોયું એને ખ્યાલ આવે. અષાઢ મહિનો જેઠ મહિનો હોય, બળબળતો તડકો પડતો હોય ને નદી કોરી ધાકોર કાંકરા ઉડતા હોય, એટલી રેતી હોય પાણીનો છાંટો ન હોય, પણ પૂર આવે ત્યાં સેકન્ડોમાં જળબંબાકાર થઈ જાય, પાણી પાણી પાણી, એક સાથે બે કાંઠે પાણી ભરી દેખાય, પ્રસરી જાય છે પાણી. એનો જે પ્રવાહ છે એ કોઈ એવી રીતે આવે છે કે જાણે એક સાથે બધું ભરાઈ ગયું એમ, આખું પરિણમન જાણે અનંત શક્તિથી ભરપૂર થઈ જાય છે. એને અનુભવ, સ્વાનુભવ, આત્માનુભવ કહેવામાં આવ્યો છે. પ્રશ્ન એટલો કર્યો છે અહીંયા કે ઉછળે છે એટલે શું, આમાં ઉછળવું શબ્દ લીધો છે તો એ ઉછળે છે એટલે શું એમ કહે છે. ઉત્તર છે કે દ્રવ્ય વસ્તુ છે, દ્રવ્ય એટલે આત્મ ચૈતન્ય, દ્રવ્ય ચૈતન્ય પદાર્થ એક વસ્તુ છે પોતે, દેહ પ્રમાણ. અત્યારે જો લઈએ પોતાના આત્મદ્રવ્યના વિષયમાં તો દેહ પ્રમાણ એક ચૈતન્ય પિંડ છે, એમાં અનંત અનંત શક્તિઓ ભરેલી છે. એક એક શક્તિ માપ વિનાનું સામર્થ્ય ધરાવે છે, એવી ગણતરીએ અમાપ શક્તિઓ ભરી છે. અક્ષય અનંત, એ અક્ષય અનંત છે. એ જ્ઞાનને સંબંધ લીધો છે ત્યાં. અવધિ જ્ઞાન છે એનો વિષય અનંત નથી. અવધિ જ્ઞાનનો વિષય સંખ્યાત અને અસંખ્યાત સુધી જાય, મર્યાદિત છે. અવધિ જ્ઞાન નો વિષય અનંત નથી. શું? તેવો જ્ઞાન નો વિષય અનંત છે એમ છે. પણ એને તેથી જે અર્ધપુદ્ગલ પરાવર્તન નો જે કાળ છે, અનંત કાળ છે, તો તે ક્ષય અનંત છે. પણ તે અવધિ જ્ઞાન નો વિષય નથી થતો માટે તે અનંત છે. કોઈ એમ કે અર્ધપુદ્ગલ પરાવર્તન નો કાળ શા માટે અસંખ્યાત ને એને અનંત લ્યો છો? એ તો અંત વાળો છે. અર્ધપુદ્ગલ પરાવર્તન નો છેડો આવે છે એને શા માટે તમે અનંત કહો છો? કેમ કે તે અવધિ જ્ઞાન ની મર્યાદામાં આવતું નથી. ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન છે એની મર્યાદા અસંખ્યાત સમયની છે. કાળની અવધિ લઈએ તો એમ અર્ધપુદ્ગલ પરાવર્તન નથી, માટે તે અનંતમાં જાય છે. પણ એનો અંત આવતો હોવાથી તે પરમાર્થ અનંત નથી અથવા અક્ષય અનંત નથી. જેનો અંત ન આવે તે અક્ષય અનંત છે. એ આત્માની શક્તિઓ છે તે અક્ષય અનંત છે. સર્વથી વધારે છે, આકાશના પ્રદેશો કરતા પણ આ એક આત્મ પદાર્થમાં અનંત શક્તિઓ છે. આકાશના અનંત અનંત પ્રદેશ દશ્ય દિશામાં છે એની સંખ્યા કરતા એક આત્માના ગુણો છે એની અનંત, એ અનંત છે. એક પદાર્થના એટલા અનંત ગુણો છે. કેટલો મહાન છે એની મહાનતા જો ભાસે તો એને દીનતા થાય નહીં. બસ તો એને પોતાની મહિમા આવે, તો એને મહિમા આવે તો અનુભવ થાય. અનુભવ એ અપૂર્વ મહિમાનું ફળ છે, બસ બીજું કાંઈ નથી. અનુભવ શું છે કે અપૂર્વ મહિમાનો રસ એટલે હદે વધ્યો કે જે મહિમા સ્વવિકલ્પ દશામાં ઉત્પન્ન થયો હતો તે વિકલ્પની બાધા છૂટીને મહિમામાં લીન થયો, મહિમામાં ડૂબ્યો, તેને અનુભવ રસ કહેવામાં આવે છે. આ તે આત્માના અનુભવનો એક તબક્કો છે, એ મહિમાનો જ એક તબક્કો છે. અનુભવ છે, બીજું કઈ નથી. નિર્વિકલ્પ એવું મહિમાવંત આત્મ સ્વરૂપ તેના અત્યંત 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 મહિમામાં વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય ત્યારે એ મહિમાના ફળરૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નો અનુભવ કહેવામાં આવે છે. આ અનુભવ સિવાય, અનુભવ મહિમા સિવાય બીજું કઈ નથી. એટલો રસ, એટલો રસ, એ મહિમાનો રસ એટલો વધે છે કે રસમાં જીવ પોતે તરબોળ થઈને ડૂબે છે ત્યારે એને અનુભવ થયો એમ કહેવામાં આવે છે. એમાં ઉછળે છે એમ કહ્યું, એમાં પરિણમન ઉછળે છે. અનંત શક્તિઓનું પરિણમન ઉછળે છે. તેમાં અનંત શક્તિઓ છે. એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે ત્યારે તે જ કાળે સાથે સાથે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થઈ આવે છે તેને ઉછળે છે એમ કહેવામાં આવે છે. જેમ કોઈ નદીનો બંધ તૂટે, આ મચ્છરનો બંધ તૂટે ને, સેકન્ડોમાં મોરબી તારા થઈ ગયો બંબાકાર. કેમ કે આડ સ્વરૂપ જે પ્રતિબંધ હતો એ છૂટી ગયો. એમ અહીંયા મિથ્યાત્નો જે પ્રતિબંધ હતો, જે અનંત સંસારમાં પરિભ્રમણનું અને 84 લાખ યોનિમાં ઉત્પન્ન થવાનું જે કારણ હતું મિથ્યાત્વ, એ પ્રતિબંધ છૂટ્યો કે અનંત શક્તિઓનો ધોધ પડે છે. અનંત શક્તિઓનો પ્રવાહ પરિણમનમાં ચાલુ થઈ જાય. એ અનંત શક્તિવંત આત્મા ત્યાં પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. હું સિદ્ધપદ સ્વરૂપ છું એવો પોતાના નિજ સિદ્ધપદ નો અનુભવ થાય છે. પોતે સિદ્ધ સ્વરૂપે છે એવો અનુભવ થાય છે. એને ધર્મ કહેવામાં આવે છે, એને જીવન કહેવામાં આવે છે. હા, એટલા માટે પાણીના ઉછાળા દીધા છે ને થોડા. હા, આગમ છે ને, આગમ સમુદ્ર છે, પરમાગમ છે, આગમ છે, કૃત સમુદ્ર છે, અને એની છોડ ઉછળે છે, મોજા ઉછળે છે ને, એટલે એ સૂચના આપે છે એ રીતે ઉછાળવું છે. આ ઉછળે છે એમાંથી અનુભવ, અનંત શક્તિઓનું પરિણમન છે એને અનુભવ કહેવામાં આવે છે. કલ્પના છે, એ બધી ચિત્રની કલ્પના છે. એ સ્વાનુભવનો એ વિષય છે. નિર્વિકલ્પ હોવા છતાં સ્વાનુભવ છે, એ નિર્વિકલ્પ હોવા છતાં અનંત ગુણમય છે, નિર્દોષ છે, નાસ્તિથી લઈ તો દોષના અભાવ સ્વરૂપે છે, અસ્થિથી લઈએ તો અનંત ગુણવંત છે, એને ગુણ પ્રગટ્યા છે. લૌકિક ગુણો આ નથી, પણ આ લોકોત્તર ગુણો છે. લૌકિક ગુણ કોને કહેવાય છે? કે કોઈ ક્રોધ કરે અને ક્ષમા રાખે, માણસ નથી કહેતા ભાઈ. મહાન માણસો એવા હોય છે કે એને કોઈ એક બાજુ થપ્પડ મારે તો બીજી બાજુ ગાળ ધરે. એટલે એની સામે પ્રતિકાર ન કરે, એને લૌકિક ગુણમાં ખૂટવામાં આવે છે. એવો જે લૌકિક ગુણનો ભાવ કષાયની મંદતા ધારણ કરનારો છે, એને લોકોત્તર પ્રકરણમાં સકષાય અથવા દૂષિત પરિણામ કહેવામાં આવે છે. આખું જગત જેને ગુણ કહે, તેને આ પ્રકરણમાં જો દોષ કહેવામાં આવે તો એના ગુણની વાત શું થાય? એમ કહેવું છે કે એના ગુણની વાત થઈ શકે એવું એવું એ ગુણવંત પરિણમન છે. જે ધર્મનું પરિણમન છે એ ગુણ સહિતનું ગુણવંત પરિણમન છે, તેથી તેનો મહિમા કરવામાં આવે છે. જેને નિર્દોષતાની અભિલાષા છે, જેને નિર્દોષતા જોઈએ છે, તેને તેનું બહુમાન આવ્યા વિના રહે નહીં, એનો નિયમ છે. બહારમાં પણ જગતના ભૌગોલિક વૈભવનો મહિમા કેમ જીવોને આવે છે? કે તે ભૌગોલિક વૈભવ એને એની એને ઈચ્છા છે, એની અભિલાષા છે, માટે એનો મહિમા આવે છે. અહીંયા તો નિર્દોષતા અને સુખ બંને સાથે છે, ત્યાં સદોષતા અને દુઃખ સાથે છે, પછી ભલે એમાં સુખની કલ્પના કરી, પણ સદોષતા અને દુઃખ સાથે છે, અહીંયા નિર્દોષતા અને સુખ સાથે છે. આમ એ એની વિશેષતા છે. એટલે એ શક્તિઓનું જ્યારે વર્ણન ચાલે છે ત્યારે એ શક્તિઓને કહી શકાતી નથી. તે ગુણોને, શક્તિ એટલે ગુણો, તે ગુણોને પૂરા કહી શકાતા નથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એનું સ્વરૂપ એટલું છે કે ભાષા એની મર્યાદામાં રહી જાય છે, એને એ પૂરેપૂરું કહેવા સમર્થ નથી. ભાષા ગુણોને, આત્મિક ગુણોને પૂરેપૂરું વર્ણન કરવા ભાષામાં એનું સામર્થ્ય નથી. એટલે અલ્પ સામર્થ્ય એનું ભાષા ગોચર થાય છે. જ્ઞાન ગોચર જેટલું એનું સામર્થ્ય છે એટલું ભાષા ગોચર થઈ શકતો નથી. આ પરિસ્થિતિ છે. એટલે જયારે એ શક્તિઓનું ને ગુણોનું વર્ણન ચાલે છે શાસ્ત્રમાં, ત્યારે કથન કરનારને એ અનુભવ થાય છે જેવું જ્ઞાનમાં આવે છે એવું કથનમાં વ્યક્ત થઈ શકતું નથી. અથવા જ્ઞાન જ્યાં પહોંચે છે ત્યાં ભાષા પહોંચી શકતી નથી, એટલે અધૂરું રહી જાય છે. અને છતાં એનું કથન એ પણ એક રસનું નિમિત્ત હોવાથી, તે પ્રકારના જ્ઞાનના રસનું નિમિત્ત હોવાથી તે કથન લંબાઈ જાય છે. લંબાઈ છે ને, વિસ્તાર આવે આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એનું કારણ એ છે કે ઘણા ગુણ ને ઘણા પડખા, એક અનુભવની પર્યાય એમાં ગુણ ઘણા, તેથી તે ગુણ કહેનારી ભાષા ને શબ્દો પણ ઘણા ઉત્પન્ન થઈ આવે છે. છતાં એ મર્યાદિતપણે જ એને વ્યક્ત કરે છે. અમર્યાદિત સ્વભાવને શબ્દોની મર્યાદામાં અને વાણીની મર્યાદામાં લાવી શકાતો આપ.
Thank you.